70 વખત રામશ્યામને હાથે શિકસ્ત ખાધા પછી આજે 18મી વખતે વિજય મેળવ્યાનો સંતોષ પામતો જરાસંઘ રથમાં આંખો મીચીને પડ્યો હતો. થાક તો એવો લાગ્યો હતો કે એને આંખો ખોલવાનું પણ મન થતું ન હતું. એના માનસપટ પર કૃષ્ણનો બલિષ્ઠ દેહ તરવરવા લાગ્યો. નર્યા વજ્રમાંથી ગળી હોય એવી એમની કાયા હતી. વજ્ર સમા એક જ મુક્કાનો પ્રહાર થતાં અંગે અંગના હાડકાની કડેડાટી બોલાઈ જતી. એ કૃષ્ણએ મને બલરામની પકડમાંથી મુક્ત ન કર્યો હોત તો બલરામે હર મુશળથી મારી ખોપરીના ભૂક્કા બોલાવી દીધા હોત. કૃષ્ણને ભાવીએ બોલાવ્યો, જો એ દિવસે મને છોડ્યો ન હોત તો આજે નાસવાનો વારો ન આવત. 18મા યુદ્ધ વખતે રામશ્યામ મુઠ્ઠીઓ વારીને નાસતા હતા. એ દ્રશ્ય નજર સમક્ષ તરવરતા જરાસંઘના મુખ પર આછું સ્મિત રેલાઈ રહ્યું. ત્યાં તો અંતરમાં સંદેહ થયો, એ બંને કાચી માટીમાંથી ઘડાયેલા તો છે નહીં. 70 અક્ષૌહિણી સૈન્યથી જેનું રૂવાડું ન ફરકે એ શું સામાન્ય આગથી ડરી જાય? એવું તો મેં સાંભળ્યું છે કે એક વખત એ કૃષ્ણ ગોવાળિયાએ દાવાનળનું પાન કરી ગાયો અને ગોવારોને બચાવ્યા હતા. જે ઊભો આખા દાવાનળનું પાન કરી જાય એને મારી પેટાવેલી આગ શું કરે? અરે, એ નાસી તો નહીં ગયા હોય? નાસી ગયા હોય તો મારી ભારે અપકીર્તિ થાય. આ વિચાર આવતા જ આખે શરીરે જરાસંઘને પરસેવો વરી ગયો. આવું કીર્તિશૂન્ય જીવન જીવવું એના કરતાં તો મરી જવું સારું. અત્યારે મને એમ લાગે છે કે જરા નામની રાક્ષસીએ મને બચાવીને રાક્ષસી કૃત્ય જ કર્યું હતું. હું જ્યારે જન્મ્યો ત્યારે મારા બધા જ અંગો વિકૃત રીતે છૂટા પડેલા હતા. જરા નામની રાક્ષસીએ એ અંગો સાધીને ના આપ્યા હોત તો આજે મારે આવા દિવસો જોવાનો વારો ન આવત. સોનાની થાળીમાં મેઘ મરાઈ ગઈ. કેવી રીતે મુત્સદ્દીગીરીથી મેં મારું વર્ચસ્વ જમાવ્યું હતું. ચારે તરફ મારી હાક વાગતી. આ બે એવા પાક્યા કે મારી આબરૂ ધૂળમાં મેળવી દીધી. જરાસંઘને એની જુવાનીના દિવસો યાદ આવ્યા અને એનું મન પુલકિત થઈ ગયું. આ હા હા, યુવાનીમાં મારી કેવી ચડતી કળા હતી. યુવાનીમાં જ મારા હાથમાં ગિરિવ્રજની રાજધુરા આવી. માઘની ત્રાહી ત્રાહી પોકારાવી સૌને મારા નેજા નીચે આણ્યા. માઘની આસપાસના રાજ્યોએ મારા વર્ચસ્વનો સ્વીકાર કર્યો. આર્યવ્રતના મહત્ત્વના કેન્દ્ર સમા મથુરાને પોતાના પક્ષમાં લેવા માટે મેં મારી દીકરીઓ કંસને આપી. આથી કંસ સાથેના સંખ્યાબંધ રાજ્યો મારા પ્રભાવ નીચે આવ્યા. પણ એ બે ગોવાળિયાઓને શું સૂજ્યું કે એમણે મારા જમાઈ કંસનો જ વધ કરી નાખ્યો. એ બેઉએ મારી આખી યોજના ધૂળમાં મેળવી દીધી. મને એમ કે આ બે દૂધ પીતા બાળકોને આમ ચપટીમાં ચોરી નાખીશ, પણ એ બંનેએ મારા માથાના નીકળ્યા. ગમે તેમ હોય, વસુદેવના એ બે પુત્રો ભારે શક્તિશાળી છે એ શંકા વગરની વાત છે. પ્રવર્ષણ પરથી એ ભાગી ગયા હશે એ પણ એટલી જ નિર્વિવાદિત વાત છે. હવે આમ અકારે કે હતાશ થાય ચાલવાનું નથી. હવે નવેસરથી યોજના ઘડવી પડશે. ધીમે ધીમે એવી પરિસ્થિતિ ઊભી કરવી પડશે કે જેટલું એમનું કાસર કાઢી શકાય. આમ રથમાં પડ્યો જરાસંઘ અનેક યોજનાઓ ઘડતો રહ્યો. સંધ્યાનો સમય થતાં રથવાનને કહ્યું, હવે આગળ જવું નથી, અહીં જ પડાવ નાખો. જરાસંઘે આખી રાત અવનવી યોજનાઓ ઘડવામાં જ વિતાવી. વસુદેવના આ બે બલિષ્ઠ પુત્રોને મહાન કરવા માટે મિત્ર રાજ્યોને પ્રોત્સાહન આપી સંગઠિત રાખવા અતિ જરૂરી છે એમ એને લાગ્યું. આ માટે કેદીના દમઘોષ અને વિદર્ભના ભીષ્મક સાથે ગરવટનો સંબંધ બંધાય તો યોજના પાર પડે. બીજા દિવસે વિદર્ભના મહારાજા ભીષ્મકનો જ્યેષ્ઠ પુત્ર રૂક્મી જ્યારે જરાસંઘને મળ્યો ત્યારે એને આખી યોજના સમજાવી અને કહ્યું કે રૂક્મી, તારે અને મારે તો ઘર જેવો સંબંધ છે. તારી નાની બહેન રૂક્મિણીનું લગ્ન કેદીરાજ શિશુપાલ સાથે કરવામાં આવે તો આપણે ત્રણેય એકત્રિત થઈને વસુદેવના પુત્રને મહાત કરી શકીએ. જો આમ થાય તો જ આપણી સામે કોઈ આંખ ઊંચી કરવાની હિંમત ન કરે. રૂક્મિણીને જરાસંઘની આ યોજના ગમી ગઈ અને પોતાનાથી બનતું કરવાનું વચન આપ્યું.